શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આપણે ગુજરાતી હાસ્ય જગતની ઉભરતી પ્રતિભાઓ એટલે કે ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડિયન્સની મુલાકાત લઈ રહ્યા છીએ. તો આ અંકમાં આપની મુલાકાત કરાવું છું મનન દેસાઈ સાથે. મનન દેસાઈની ખાસિયત એ છે કે એ જોરદાર પંચની સાથે, વન લાઇનરની સાથે લોકોને હસાવવાનું કામ કરે છે.
મારી મમ્મી મને કહેતી હોય છે ઘણી વખત કે મનન તું બહુ સારી કોમેડી કરતો હોય છે, પણ સ્ટેજ પર અમુક વસ્તુ તું ના બોલ, કારણ કે તું બોલે છે તો મને શરમ આવે છે ઘણી વખત. શું આજ મેં તને સંસ્કાર આપ્યા છે? તો મમ્મીને જવાબમાં કહું છું કે મમ્મી, દરેક સંસ્કાર તારા આવ્યો હોય જરૂરી નથી, થોડા પપ્પાના બી સંસ્કાર આવ્યા ને મારામાં.
મનન, આપની સાથે વાત શરૂ કરીએ તો આપના કરિયરની જ્યાં સુધી વાત છે, તો આપ હંમેશા કહો છો કે આપે ખૂબ સંઘર્ષ જોયો છે અને ત્યારબાદ આપ આ મુકામે પહોંચ્યા છો. આપની જર્ની વિશે ટૂંકમાં વાત કરશો.
જી, મારી જર્ની શરૂ થઈ એઝ અ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. 17 વર્ષની ઉંમરે મેં કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ, કારણ કે મને કોલેજ અને સ્કૂલમાં મિમિક્રી અને સ્ટેજ પર જવું બહુ ગમતું હતું અને મારા મિત્રોએ પણ મને પ્રોત્સાહન આપ્યું, તો મેં રેડિયો જોકી તરીકે થોડીક ફરજ નિભાવી. એટલે બેઝિકલી ઓડિશન થઈ રહ્યા હતા બરોડા ખાતે, અને પછી મારા મિત્રોએ કીધું કે જાણે ઓડિશન આપીને વધારે વધારે શું થશે, તું રિજેક્ટ જ થઈશ ને. એટલે લાઈફમાં રિજેક્શન બહુ મળેલા છે ને, એટલે મેં પ્રયત્ન બી એટલા જ કર્યા છે. અને એટલે એ રીતે હું એક રેડિયો જોકી બન્યો અને 7 વર્ષ માટે એઝ અ રેડિયો જોકી મેં કામ કર્યું, અલગ અલગ રેડિયો સ્ટેશન બરોડામાં અને અમદાવાદમાં. અને મેં જોયું કે લાઈવ એન્ટરટેનમેન્ટમાં થોડુંક લેગ થઈ રહ્યું. એટલે લાઈવ એન્ટરટેનમેન્ટના નામે આપણને ખબર જ છે, પેલા જૂના બધા નાટકો થતા હોય કે જેમાં મારી બૈરી જાડી ને મારી બૈરી આવી ને એવા બધા જોક્સ થતા હોય છે, વાઇફ બેશિંગ જોક્સ જેને કહેવાય છે. એટલે ગુજરાતી થિયેટરમાં બી એક્સપેરિમેન્ટ વધારે થઈ નતા રહ્યા અને મ્યુઝિકમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગરબા તો થાય જ છે. ગરબા ઇઝ ધ ફેવરેટ ફેસ્ટિવલ ફોર એની ગુજરાતી, ઇવન આઈ લવ ગરબા. પણ સાથે સાથે વોઇસ ઓફ કિશોર, વોઇસ ઓફ મુકેશ ને આવા બધા કોન્સર્ટ થતા હતા. એટલે અમે કોમેડી એઝ અ ટૂલ મેં જોયું, કારણ કે કેવું છે કે કોઈ પણ જગ્યાએ અગર તમારે ચેન્જ લાવવો હોય તો કોમેડી ઇઝ ધ બેસ્ટ ટૂલ. અને એટલા જ માટે કોમેડીની શરૂઆત મેં 2011 કરી. હું ત્યારે રેડિયો જોકી હતો અને મેં નક્કી કરેલું કે જે દિવસે મને કોમેડીમાંથી એટલા અવોર્ડ્સ અને રિવોર્ડ્સ મળશે જેટલા મને રેડિયોથી મળે છે, એ દિવસે હું રેડિયો છોડી દઈશ. અને થેન્કફુલી, થેન્ક ગોડ કે એ દિવસ માત્ર 2 વર્ષની અંદર આવી ગયો. અને પછી 2013 હું ફૂલ ટાઈમ કોમેડિયન છું અને કોમેડી પ્રોડ્યુસ પણ કરું છું.
મનન, સંઘર્ષની સાથે તમે એમ પણ કહો છો કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, અને આનો જ પહેલો અનુભવ એ કહીએ કે આપના ફર્સ્ટ કોમેડીના શો દરમિયાન થયો હતો, જ્યારે તમે પહેલી વાર કોમેડિયન તરીકે પરફોર્મ કર્યું હતું, તો એ અનુભવ વિશે જણાવશો.
એઝ અ કોમેડિયન મેં પહેલો શો કર્યો 26 ઓગસ્ટ 2011. 60 થી 70 લોકો ઓડિયન્સમાં હતા. મારે કલાકનો પ્રોગ્રામ કરવાનો હતો અને મને કોઈ અનુભવ હતો નહીં તે પહેલા સ્ટેન્ડ અપ કોમેડીનો, કારણ કે જ્યારે સ્ટેન્ડ અપ કોમેડી ગુજરાતમાં કોઈને શીખવાડવામાં નથી આવતી. જે પણ મેં સ્ટેન્ડ અપ કોમેડી કરેલી એ જોઈ જોઈને કરેલી. મેં એવું વિચારેલું કે હું મિમિક્રી નહીં કરું, કારણ કે મિમિક્રીથી હાસ્ય ઉત્પન્ન કરવું એ થોડુંક સહેલું થઈ જાય છે. પણ પછી જે કલાકની કોમેડી કરી એમાંથી માત્ર 10 જ મિનિટ લોકો હસ્યા, અને એમાં એ મિમિક્રીમાં જ હસ્યા. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે ગુજરાતી છું, એટલે જયારે પૈસા ખર્ચીને લોકો જોવા જાય છો ત્યારે એમના પૈસા તો વસૂલ કરવા પડે, એટલે એઝ એન ઓડિયન્સ મારે એમને હસાવાના હતા. બટ બહુ જ ખરાબ એ અનુભવ રહેલો, પણ એનાથી શીખવા પણ બહુ મળ્યું, કારણ કે એ પહેલું ફેલિયર હતું મારું કોમેડીનું. અને એના પછી બી થોડા ઘણા ફેલિયર્સ થયા છે કોમેડીના અંદર, અંગત લેવલ પર બી. પણ એ પહેલા ફેલિયરના કારણે મને ખબર પડી ગઈ કે કોમેડી ઇઝ અ ગ્રેટ સ્ટ્રગલ, કારણ કે જેટલું સ્ટ્રગલ રહેશે એટલી મજા પણ આવશે. અને ઇટ વોઝ અ ન્યૂ ચેલેન્જ ફોર મી, સો આઈ ટુક ઇટ વેરી પોઝિટિવલી. એક ફેલિયરના કારણે મને કોમેડીમાં એટલો વધારે ઇન્ટરેસ્ટ જાગી ગયો કે આજે મને કોમેડી વિશે એટલું ખબર છે અને હું લોકોને એજ્યુકેટ પણ કરું છું જ્યારે પણ મળે છે, કોમેડી વિશે ચર્ચા થાય છે. એન્ડ what I realized from that one show that comedy is a serious business.
મતલબ દરેક કોમેડિયન ની કોઈ ખાસ ખાસિયત હોય, વિષય વસ્તુ ની ખાસિયત હોય. તમે જુદા જુદા વિષયો પર કોમેડી કરો છો, પણ એમાંથી એક મહત્વનું કે અલગ પાસું એ છે કે તમારા રાજકીય કટાક્ષો વધુ હોય છે અને લોકપ્રિય પણ છે.
જી, હું એવું કહેવા માંગીશ કે નહીં, આઈ એમ અ સ્ટ્રોંગ સપોર્ટર ઓફ ધ ગવર્મેન્ટ. ભલે એ કોંગ્રેસ વગેરે હતું અથવા તો બીજેપીના રાજમાં અત્યારે જે ચાલી રહ્યું છે, યુ હેવ ટુ ઓલવેઝ સપોર્ટ ધ ગવર્મેન્ટ, કારણ કે ગવર્મેન્ટ એ ઇટ ઇઝ બેઝિકલી ગવર્નિંગ ધી એન્ટાયર કન્ટ્રી, રાઈટ? પણ ઘણી વખત છે તો હું પ્રશ્નો પૂછતો હોઉં છું, જેમ દરેક કોમેડિયન પૂછે છે. તમને યાદ હોય તો જસપાલ ભટ્ટીનો ફ્લોપ શો આવતો હતો અને ફૂલ ટેન્શન નામના સરસ મજાના પ્રોગ્રામ આવતા હતા, અને એમાં જસપાલ ભટ્ટી બહુ કટાક્ષ રીતે પોતાના પોલિટિશિયન્સ વિશે, પોતાના ગવર્નમેન્ટ વિશે વાતો કરતા હતા વિધાઉટ નેમિંગ એનીબડી. પણ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે તો ડાયરેક્ટલી આપણે લોકોનું નામ લઈને લોકો વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ ઇન અ વેરી પોઝિટિવ વે. પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ટરનેટ એક એવી જગ્યા છે કે જ્યાં કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરવા તમે જાઓ તો લોકો તમને નીચે પાડી દે છે, અને લોકો એક સરસ રીતે જે ડિસ્કશન કરવાનું હોય ફોર ધ પોઝિટિવ ચેન્જ ઇન આર કન્ટ્રી, પણ લોકો એને ખોટું જ લે છે. તો વોટ આઈ પર્સનલી ફીલ અબાઉટ મોદી સર અને વિથ ધ કરન્ટ સિચ્યુએશન ઓવરઓલ ઇઝ ધેટ થોડોક સમય આપવો પડશે. હા, ઘણા બધા ઇશ્યુઝ તો છે જ, એ તો દર વખતે રહેવાના છે, ભલે કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર બને, ભલે કોઈ પણ પ્રેસિડેન્ટ બને. એટલે આઈ પર્સનલી ફીલ કે ક્વેશ્ચન પૂછવું બહુ જરૂરી છે, જેથી ગવર્મેન્ટને એઝ સિટીઝન્સ, જાગૃત નાગરિક તરીકે આપણે બધાએ પ્રશ્ન પૂછવા જોઈએ આપણી ગવર્મેન્ટને, આપણા પ્રાઇમ મિનિસ્ટરને. બટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે પેશન્સ પણ રાખવું બહુ જ જરૂરી છે, અને એને પોઝિટિવલી લો. તો હું કશું કહી નથી રહ્યો, હું માત્ર પૂછી રહ્યો છું કે નાગરિક તરીકે મેં વોટ આપેલો અને મને અમુક વસ્તુઓની સેફટી નથી, જેવી રીતે આ પદ્માવતનો આખો જે ઇસ્યુ થયેલો, ખાસ કરીને ગુજરાતની અંદર તોડફોડ થઈ હતી અને લો એન્ડ ઓર્ડર એ સિચ્યુએશનને કંટ્રોલ ના કરી શકી, તો નાગરિક તરીકે મને તો અનસેફ ફીલ થાય ને.
તો આના જ ઉદાહરણમાં અથવા આને જ રિલેટેડ એકાદ પીસ થઈ જાય મારા શ્રોતાઓ માટે.
પોલિટિકલ જોક હું ખાલી મારા સોશિયલ મીડિયા પર્સનલ એકાઉન્ટ ઉપર કરું છું, પણ મેં કટાક્ષ કરેલો, બહુ સાધારણ કટાક્ષ હતો એ, જેમાં મેં કીધેલું કે કદાચ પ્રધાનમંત્રી બનવાથી જ મૌન થઈ જવાતું હશે.
મને 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે, અને ગુજરાતી ભાષાને લઈને આ પ્રસંગે આપની શું ટિપ્પણી હશે?
જી, મારું એમાં કેવું હોય છે કે માતૃભાષા એ ભાષા હોય છે જે ભાષામાં તમે વિચારતા હો, એટલે મારા બધા વિચારો ગુજરાતીમાં જ આવતા હોય છે. અને જ્યારે પણ હું અલગ સ્ટેજ પર પરફોર્મ કરું કે જેમાં હિન્દી ઓડિયન્સ હોય કે ઇંગ્લિશ ઓડિયન્સ હોય, તો મારા દિમાગની અંદર ગુજરાતીમાં વિચાર આવતો હોય અને એને મારે હિન્દીમાં કે ઇંગ્લિશમાં ચેન્જ કરવાના હોય ઓન સ્ટેજ સ્પોન્ટેનિયસલી. એટલે ઘણી બધી વસ્તુઓ છે કે જે હું ઓલરેડી કરી ચૂકેલો છું, પણ જે સ્પોન્ટેનિયસ ચર્ચા થાય ઓડિયન્સ સાથે ફ્રોમ સ્ટેજ, તો એમાં ઘણી વખત ગુજરાતી શબ્દો બી મોઢામાંથી નીકળી જતા હોય છે. બટ ગુજરાતી ભાષાની મજા એ જ છે, જે મારી માતૃભાષા છે, કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અને તમે સારી એવી ગુજરાતી, એટલે અમુક શબ્દો હોય છે કે જે અઘરા હોય છે, પણ જે બેઝિક ગુજરાતી લેંગ્વેજ છે એમાં બહુ મજા છે.
મને ટૂંક સમયમાં જ આપ આપની ટીમ સાથે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છો, તો તૈયારી વિશે થોડી વાત કરશો?
અમારી તૈયારી તો બહુ જોરદાર છે, એટલે અમે બધા એક એક હનુમાન ચાલીસા રાખી છે અમારી બેગની અંદર, કારણ કે મલેશિયન એરલાઇન્સમાં આવી રહ્યા છે. પણ મારી મમ્મી બહુ ચિંતિત છે કે મનન તું આવી રીતે દૂર જઈ રહ્યો છો, ઓસ્ટ્રેલિયા થેપલા લેતો જજે, છુંદો લેતો જજે. તો એવું કીધું કે મેં એવું કીધું કે ના મમ્મી, મારા પાસે લિમિટેડ લગેજ જ હોય. તો મમ્મીએ પૂછ્યું કેટલું લગેજ હોય, તો મેં કીધું 32 કિલો જ લઈ જઈ શકું. તો સારું, 31 કિલો તો થેપલા લઈ જાય. મેં કીધું મમ્મી દરેક વખતે જીવનની અંદર થેપલા ના હોય. મારે ખ્યાલથી છે ને દરેક ફ્લાઇટ વાળાએ એક વસ્તુ રાખવી જોઈએ કે જયારે ટર્બ્યુલન્સ થતું હોય છે ખબર છે, ત્યારે ઉપરથી ઓક્સિજન માસ્ક નીચે પડતું હોય છે, અને સીટ બેલ્ટ આપણે બાંધેલા હોય છે, અને એવું કહેવામાં આવે છે કે લાઈફ જેકેટ તમારી સીટના નીચે છે. મારા ખ્યાલથી ગુજરાતીઓ જે ફ્લાઇટ ચલાવતા હોય ને, અને ગુજરાતી એરલાઇન્સ અગર બહાર પડે ને, તો આપણે રક્ષા જેકેટ જે છે, એટલે લાઈફ જેકેટ છે, એની સાથે સાથે થેપલાનો ડબ્બો પણ રાખવો જોઈએ દરેક સીટના નીચે, વિચ ઇઝ અવર સર્વાઈવલ કિટ. એટલે આવી ઘણી બધી કોમેડી થવાની છે. અને થેન્ક યુ સો મચ ટુ ચિરાગભાઈ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ એન્ટાયર ઓસ્ટ્રેલિયા ટુર ફોર અસ.
મનન, તમારી સાથે વાત કરીને ખૂબ ખૂબ મજા આવી. SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ હરિતાજી, થેન્ક યુ સો મચ. ઇટ વોઝ અ પ્લેઝર એન્ડ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ શેરિંગ માય થોટ્સ વિથ યુ. થેન્ક યુ સો મચ.